તારીખ 18/6/1992 શ્રી સમયસાર કલષ્ટિકા શ્લોક 38, 39 અને 40 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 25 મૂળ કેસેટમાં ડિસ્ટર્બન્સ અને હમિંગ અવાજ આવે છે.
એટલે વસ્તુના સ્વરૂપને વિચારતા મૂળ કારણરૂપ વસ્તુથી જે કાંઈ કાર્ય નિષ્પત્તિરૂપ વસ્તુનો પરિણામ એટલે કે પર્યાયરૂપ નિભજે છે અને જે નિભજો તે પર્યાય નિભજો થકો જે દ્રવથી નિભજો છે તે જ દ્રવ છે નિશ્ચયથી ચેતન માંથી કઈ જળ ની પર્યાય નીપજે કે જળ માંથી કોઈ ચૈતન્ય ની પર્યાય નીપજે એમ તો થવાની એ વાતને દ્રષ્ટાંત દ્વારા કહે છે. તે જ દ્રષ્ટાંત દ્વારા કહે છે કે રુકમણ અસી કોષમ નિવૃત્તમ પ્રત્યક્ષ છે કે રૂપમેણ એટલે ચાંદી ધાતુથી રૂપો આપણે કહીએ છીએ ગુજરાતીમાં એને રૂપો કહીએ છીએ સંસ્કૃતમાં એને રૂપ કહે છે. રૂપમેણ એટલે ચાંદુ ધાતુથી ચાંદુની ધાતુથી તલવાર ચાંદી માંથી ગમે તે ઘાટ ઘડ્યો પણ તે ચાંદી છે કઈ લોઢું નથી એમ પ્રત્યક્ષપણે સર્વલોક દેખે છે અને માને છે અને કહેવામાં ચાંદીની તલવાર એમ કથનમાં તો કહેવાય છે ત્યારે ચાંદીના જ્ઞાનમાં તલવાર નાખે ત્યારે ચાંદીની તલવાર કે માને તલવાર ચાંદીને નથી લોઢન છે તથાપિ ચાંદીની તલવાર નથી. ભાવાર્થ આમ છે કે ચાંદીના જ્ઞાનમાં તલવાર રહે છે તે કારણે ચાંદીની તલવાર એમ કહેવામાં આવે છે તો પણ ચાંદીનું જ્ઞાન છે અને તલવાર લોઢાની છે ચાંદીની તલવાર એટલે બોલાય ગમે તેમ એમ કે આ માણસનો જીવ શું કે મનુષ્યનું દેહ ખોલ્યું જોઈને એમ કે આ માણસનો જીવ આ ગાયનો જીવ આ કીડીનો જીવ જીવ કીડી છે કે જીવ માણસ છે એવું કઈ નથી. જીવ તો જીવ છે બોલાય ભલે એમ થોડીઓ જોઈને એમ બોલાવવામાં આવે છે કે આ ચાંદીની તલવાર તલવાર લોઢાની છે એનું જે ખોળું છે જ્ઞાન છે એ ચાંદીનું છે એમ વ્યવહારની બોલવાની પદ્ધતિ છે એ વાતને વ્યવહારનો એક દાખલો આપીને દર્શાવ્યો છે. અજીબ અધિકાર છે ને એટલે એમ કે છે કે અનેક પ્રકારે અજીવથી જીવને કહેવામાં આવે છે તો પણ જીવને જીવ સમજવો મૂળ વસ્તુ જે જીવ છે એને જીવ સમજવો અને અજીવને જુદું અજીવ સમજવું એમ કોઈ માણસને પ્રારબ્ધ નબળું હોય તો કે ભાઈ ન નબળા નસીબ વાળો માણસ છે, માંદો સાદો રહે છે, ફરાણું ખાય છે, ખીચું ખાય છે, એ નસીબ જ એના નબળા છે. નબળા નસીબ વાળો માણસ છે, ભાઈ પૂંછાળી માણસ છે, પણ એ પૂન સંયોજી છે, પૂન છે, સજીવ છે, એના સંયોગો છે, સજીવ છે, બોલવામાં એમ આવે છે. કર્મ વાળો જીવ, કર્મ ના ઉદય વાળો જીવ, એ બધું કહેવા માટે છે. જીવ તો જીવ છે, કર્મ નો ઉદય ને કર્મ બધો જડ છે. બીજો કળશ કહે છે એ વાત સંદર્ભમાં કે વર્ણાદિ સામગ્રમ ઇદમ વિદંતુ નિર્માણમ એકસ્ય હિ પુદ્ગલસ્ય તતો અસ્તિત્વમ ઇદમ પુદ્ગલે એવ ન આત્મા યતસ વિજ્ઞાન ઘનસ્તતો અન્ય. અર્થ હિ ઇદમ વર્ણાદિ સામગ્રમ એકસ્ય પુદ્ગલસ્ય નિર્માણમ વિદંતુ. નિશ્ચયથી વિદ્યમાન જે ગુણસ્થાન, માર્ગના સ્થાન, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ ઇત્યાદિ જેટલા અશુદ્ધ પર્યાયો છે તે બધા એકલા પુદ્ગળ દ્રવ્યનું કાર્ય છે. પુદ્ગળ દ્રવ્યનું નિર્માણ કરેલું, નિર્માણ પુદ્ગળ દ્રવ્યથી નિર્માણ થયેલા છે. એ બધા ગુણસ્થાન કોણે નિર્માણ કર્યા? માર્ગના સ્થાન તો પુદ્ગળ દ્રવ્યના, જીવ સ્થાન તો પુદ્ગળ દ્રવ્યના, એ બધું પુદ્ગળ દ્રવ્યનું નિર્માણ સમજી લેવું. એ બધા એકલા પુદ્ગળ દ્રવ્યનું કાર્ય છે, જીવ સાથે મળીને કર્યું છે એમ નહીં, એકલા પુદ્ગળ દ્રવ્યનું એ કાર્ય છે. અર્થાત પુદ્ગળ દ્રવ્યના ચિત્રામણ જેવા છે એમ જે જીવો નિસંદેહપણે તમે જાણો, વિદંતુ એવું તમે જાણો, નિસંદેહપણે તમે એમાં ક્યાંય શંકા કરશો નહીં. આ ગુણસ્થાન જીવનું છે એમ શંકા કરશો નહીં. ગુણસ્થાન પહેલો શબ્દ ગુણસ્થાન લીધો છે. વર્ણાદિ સામગ્ર, વર્ણાદિ સામગ્રીમાં પહેલું નામ ગુણસ્થાન લીધો છે. એ પુદ્ગળ ગૃહનું નિર્માણ છે. પેલો ચોથો ગુણસ્થાન કોને નિર્માણ કર્યું? અને ચૌદમો ગુણસ્થાન નિર્માણ કર્યું. એમાં એ વાત લીધી છે. હું જોયે છે પ્રશંસા કરે તો ઉગડો છે, નિંદા કરે તો ઉગડો છે. નિંદા તો ઉગડો છે, પ્રશંસા ઉગડો છે. એકલા બુદ્ધ નિર્માણ છે એમ તમે નિસંદેહ પણે જાણો. આચાર્ય મહારાજ કહે છે કે તમે સ્વરહિત પણે નિશંક પણે અને ભગવાન જાણો. જીવ નથી એટલે તમારું સ્વરૂપ નથી. જ્યાં તમારું સ્વરૂપ નથી પછી તમારે રસ લેવાનું કોઈ કારણ રહેતો. ઇદમ કુદગળ એ વસ્તુ ન આત્મા, તે કારણથી શરીરાદી સામગ્રી જે પૂદગળ દ્રવ્યથી થઈ છે તે જ પૂદગળ દ્રવ્ય છે, નિશ્ચયથી તે છે. આત્મા અજીવ દ્રવ્ય રૂપ થયો નથી. ન આત્મા એ કઈ આત્મા થયો નથી, શરીર રૂપે આત્મા થયો નથી. અત્યારે પણ આ શરીર રૂપે આત્મા થયો માટે. બે ચાર દિવસ આવે છે એવી નબળાઈ આવી જાય. પરિણતિ થઈ ગઈ છે એને અહીંયા તોડવા માંગે છે આચાર્ય મહારાજ. આ બધા તોડવા માંગે છે. નિશ્ચયથી તે જ છે, કેવા શબ્દો વાપરા છે વજન દેવા માટે. તે કારણથી શરીર આદિ સામગ્રી જે પૂદગળ દ્રવ્યથી થઈ છે તે જ પૂદગળ દ્રવ્ય છે, નિશ્ચયથી તે જ છે. આત્મા જીવ દ્રવ્ય રૂપ થયો ન આત્મા, આત્મા થયો નથી. એ તો વિજ્ઞાન ગણો તો પછી આત્મા, આત્મા તો વિજ્ઞાન ગણ છે. કે જેથી જીવ દ્રવ્ય વિજ્ઞાન ઘન એટલે જ્ઞાન ગુણ નો સમૂહ છે, અથવા જેમાં જ્ઞાન નું અનંત સામર્થ્ય છે. સમૂહ નો કહેવા છે અનંત જ્ઞાન જેમાં રહેલું છે સામર્થ્ય પણ એવો આત્મા છે. તો અન્ય તેથી જીવ દ્રવ્ય ભિન્ન છે. જીવ દ્રવ્ય ભિન્ન છે અને શરીર આદિ પર દ્રવ્ય ભિન્ન છે. ક્યાંય સંયોગ વાળો છું એ વાત સ્વપ્ને પણ વિચારવા જેવી નથી. જાગતા તો નહીં પણ સ્વપ્ને પણ વિચારવા જેવી. તેથી જીવ દ્રવ્ય ભિન્ન છે, શરીર આદિ પર દ્રવ્ય ભિન્ન છે. ભાવાર્થ આમ છે કે લક્ષણ ભેદે વસ્તુનો ભેદ હોય છે. જીવનું લક્ષણ જુદું છે, અજીવનું લક્ષણ જુદું છે. તેથી ચૈતન્ય લક્ષણે જીવ વસ્તુ ભિન્ન છે, અચેતન લક્ષણે શરીર આદિ ભિન્ન છે. બંને ભિન્ન ભિન્ન છે. ચૈતન્ય લક્ષણથી જીવ વસ્તુ ભિન્ન છે, અચેતન લક્ષણથી શરીર આદિ ભિન્ન છે. બંને ભિન્ન છે. આમાં ત્યારે કોઈ આશંકા કરે છે કે કહેવામાં તો એમ જ કહેવાય છે કે એકેન્દ્રી જીવ, બે ઇન્દ્રિય જીવ, મનુષ્ય જીવ ઇત્યાદિ, દેવ જીવ, મનુષ્ય જીવ ઇત્યાદિ, રાગી જીવ, દ્વેષી જીવ ઇત્યાદિ, અંતર આમ છે કે કહેવામાં તો વ્યવહારથી એમ જ કહેવાય, વિષયથી એમ કહેવો છે, એ વાત જ જુઠી છે. જીવ છે જ નહીં એવો, જીવના મૂળ સ્વરૂપે જોવામાં આવે તો જીવનું છે જ નહીં. એ હવે કહેશે, દરેકમાં પાછા દ્રષ્ટાંત આપતા ગયા છે. જે કઈ જીવ કહેવાય છે એ સંયોગથી એને દેખાડવામાં આવ્યો છે, જેમ ચાંદીની તરવાર કહેવામાં આવ્યું છે એવી વાત છે. જીવ અતિન્દ્રિય સ્વરૂપે છે, એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય કે પંચેન્દ્રિય સ્વરૂપે જીવ, અતિન્દ્રિય સ્વરૂપ વાળો છે, અતિન્દ્રિય સ્વભાવ વાળો છે. એ શબ્દ વાંચ્યો છે, નિયમ સારા પ્રજાતા અતિન્દ્રિય, પરમ પરિણામી ભાવ કેવો છે, અતિન્દ્રિય સ્વરૂપે છે. એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય જે કહ્યું એ પણ સંયોગથી કહ્યું, શરીરના સંયોગથી કહ્યું, દેવ જીવ મનુષ્ય જીવ કહ્યું એ પણ સંયોગથી કહ્યું, નિશ્ચયથી તો જીવનું સ્વરૂપ અતિન્દ્રિય જ્ઞાનમય જેવું વિજ્ઞાન ઘન કહ્યું એવું જ છે. બીજી રીતે જીવનું સ્વરૂપ કુંભ અભિધાને પી કુંભો ભૂત મયો ન છે, જીવો વર્ણાદિ મજીવો જલ્પને પી ન તન્મયા. અર્થ દ્રષ્ટાંત કહે છે કે ચેત કુંભ ભૂત મયો ન, જો એમ છે કે ઘડો ભીનો તો નથી, ઘડો ભીનો નથી પણ માટીનો છે, માટીના ઘડામાં ઘી ભર્યું ને, છતાં એને ઘીનો ઘડો ઘૃત કુંભ વિધાને એનું નામ પડ્યું છે ઘીનો ઘડો. એક માટીના ઘડામાં પાણી ભર્યું છે, એક માટીના ઘડામાં ઘી ભર્યું છે, કે આ ઘીનો ઘડો છે અને આ પાણીનો ઘડો છે, બે વાત ખોટી છે. બે માટીના જ ઘડા છે પણ એકમાં પાણી ભર્યું છે એમ કેવું છે, એકમાં ઘી ભર્યું છે એમ કેવું. બોલવાની અંદર વ્યવહારની બોલણી જેવી છે, ટૂંકી ભાષામાં સમજાવી દે. ઘીનો ઘડો એમ કહેવાય છે, તથાપિ ઘડો માટીનો છે તો પણ ઘડો તો માટીનો છે. એનો ભાવાર્થ આમ છે, જે ઘડામાં જે ઘડામાં ઘી રાખવામાં આવે છે એ ઘડાને જોકે ઘીનો ઘડો એમ કહેવાય છે તો પણ ઘડો માટીનો છે અને ઘી તેનાથી જુદું છે. તો તેવી રીતે વર્ણાદિમત જીવ જલ્પને અપી જીવ તન્મયન, જોકે શરીર સુખ દુઃખ રાગ દ્વેષ સંયુક્ત જીવ એમ કહેવાય છે. શરીર સુખ દુઃખ રાગ દ્વેષ સંયુક્ત જીવ એમ કહેવાય છે. તમે તો બહુ ક્રોધે એમ કે, તમે બહુ ક્રોધે માતાને એમ માની છે, મને આમ કીધું. ઉતારવાનું ત્યાં છે કે જે ભીન છે એને પોતા રૂપે જીવ માને ચાલે છે, એનો એને ઉપાધિ ભાવ છે, ઉપાધિ ભાવ ધારણ કરે છે ને, એ રીતે સ્વરૂપે પોતે નથી. કે શરીર સુખ દુઃખ ફલાણો બહુ દુઃખી ભાઈ, ઓલા બહુ સુખી થઈ ગયા, ફલાણા ફલાણા ગામમાં પેલા દુઃખી હતા હવે બહુ સુખી થઈ ગયા, કોઈ હોય તો પેલા બહુ સુખી હતા હવે દુઃખી થઈ ગયા, સાચી વાત છે. જીવી નું એ છે. એક ભાઈ કહેતા હતા, એક જમાનો એવો હતો કે મને કોઈ 5000 રૂપિયા આપતું હતું, કરોડપતિ થઈ ગયેલા, બધા માન આપવા માંડ્યા, માતા મુખ્ય બનાવી દે. જેને જૂતવાની દ્રષ્ટિ કહે છે, કોઈ ઠીક છે અને માન આપો એટલે જૂતાઈ જશે, સાગરની પાસે લેવા આવે તો લેવાઈ જશે. હું એનો એ છું, મને લોકો 5000 રૂપિયા નહોતા આપતા, આગામમાં કોઈ લેવા નીકળું કે ભાઈ મને કોઈ 5000 રૂપિયા જોડો, મારે જરૂર છે, પછી હું પાછા આપી દઈશ, યાદ શીખે ના પાડતા ટકા નહીં, તમને નહીં મળે. હવે એનો એ હું છું, મારે એકલે બધે કઈ નથી કહેતી, શું કીધું એને. અત્યારે બધા મને આગળ પૂછી નાખીને બેહાડે છે કે તમે સંઘપતિ થાવ કેમ, હવે તમે મોટા માણસ છો, બધું ઉંમરમાં તો બધા મારા કરતા મોટા હોય, મને બેસાડવા માંગે છે. પણ મારી અક્કલે કઈ વધી ગઈ નથી કે એથી એટલી નિશ્ચિત છે કે ભાઈ સુખી થઈ ગયા, શું કે ભાઈ સુખી થઈ ગયા છે, કઈ ભાઈ સુખી નથી છે, એ ઉપાધિમાં એટલા નીકળા ઓરાણા. એવી રીતે જોખે શરીર સુખ દુઃખ રાગ દ્વેષ એવું સંયુક્ત જીવ એમ કહેવાય છે, તો પણ ચેતન દ્રવ્ય એવો જીવ તો શરીર નથી. જે ચૈતન્ય દ્રવ્ય સ્વરૂપે છે, અતિન્દ્રિય ચૈતન્ય દ્રવ્ય સ્વરૂપે છે, એ દ્રવ્ય સ્વભાવમાં જીવ શરીર રૂપે નથી, સુખ દુઃખની કલ્પના રૂપે નથી, રાગ દ્વેષની કલ્પના રૂપે નથી, બધા નામે ના ખોટા છે. જીવ એવો જીવ, ચેતન્દ્ર એવો જીવ તો શરીર નથી, જીવ તો મનુષ્ય પણ નથી. જીવ ચેતન સ્વરૂપ ભિન્ન છે, શું જીવ ચેતન સ્વરૂપ ભિન્ન છે. કોઈ કે ભાઈ આંધળો છો, ઇન્દ્રિય છે ને, ચક્ષુ ઇન્દ્રિય ન હોય ત્યારે શું કે માણસ ને આંધળો, આંધળો આંખ વાળો તો પણ અહીંયા એ ના પાડે, અહીંયા જીવ શરીર નથી, જીવ તો મનુષ્ય નથી, તમે માણસ નથી, તો કે માણસ ઢોર છીએ, કઈ ઢોર છે એમ નથી કેવું, તમે માણસ નથી, તમે ઢોરે નથી, તમે એક જીવ છો, બીજું કઈ નથી, તમે એક જ્ઞાનમય જીવ, એકલું જ્ઞાનમય તત્વ છે જીવ છે, બાકી બધી જીવ સંબંધીની કલ્પના છે, સાચી માનવા જેવી. જીવ તો મનુષ્ય નથી, જીવ ચેતન સ્વરૂપ ભિન્ન છે, એકનું ચૈતન્ય સ્વરૂપી તત્વ છે, એ બધા અચેતન પદાર્થોથી તદ્દન ભિન્ન છે. ભાવાર્થ આમ છે કે આગમમાં ગુણસ્થાનોનું સ્વરૂપ કહ્યું છે, જો આગમ કહેવાય તો અધ્યાત્મ નહીં, આધ્યાત્મનો વિષય ચાલે છે, આગમમાં ગુણસ્થાનોનું સ્વરૂપ કહ્યું છે, ત્યાં દેવ જીવ મનુષ્ય જીવ રાગી જીવ દ્વેષી જીવ ઇત્યાદિ ઘણા પ્રકારે કહ્યું છે, પણ તે સગળું કહેવું વ્યવહાર માત્ર છે, એ જેટલું કહ્યું એ ખાલી કહેવા માત્ર છે, આગમમાં કહ્યું હોય તો પણ એ કહેવા માત્ર છે, દ્રવ્ય સ્વરૂપ જોતા એવું કહેવું સ્વરૂપને જો જોવામાં આવે તો જીવ એકેન્દ્રિય છે, જીવ મનુષ્ય છે, જીવ રાગી છે, એ બધું કહેવું છે મૂળ સ્વરૂપમાં, કાંઈ નામ નિશાન નથી, ન મનુષ્યપણાનું નામ નિશાન છે, ન રાગનું નામ નિશાન છે, ન કોઈ ગુણસ્થાનનું નામ નિશાન. એ પ્રમતો પ્રમતની ના પાડી કે નહીં છે ઠીકા તમારે, કેમ કે જીવ એવો નથી સ્વરૂપે, એમ કે એવા સ્વરૂપે જીવ નથી. કોઈ પ્રશ્ન કરે છે કે જીવ કેવો છે, તો ઉત્તર આપે છે કે જેવો છે તેવો હવે કે છે. આ ગાથા બહુ એકતાલીસ ગાથા. જીવ કેવો છે તો પછી જયારે આ બધો વ્યવહાર થી કહ્યો એને તમે ના પાડી, ત્યારે હવે જીવ કેવો છે? તો કે હવે કે છે આચાર્ય મહારાજ પૂછે છે કે અનાદિ અનંતમ અચલમ સ્વસંવેદન અબાધિતમ જીવ સ્વયં તુ ચૈતન્યમ ઉચ્ચકાયતે. અર્થ કહે છે કે તું જીવ ચૈતન્યમ સ્વયં ઉચ્ચ ચકચકાયતે. દ્રવનું સ્વરૂપ વિચારતા તું એટલે પણ દ્રવનું સ્વરૂપ જો વિચારવામાં આવે તો આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, આત્મા એકનું ચૈતન્ય સ્વરૂપ છે, એકનું ચૈતન્ય જ ભર્યું છે. ચૈતન્ય 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 સિવાય બીજું કઈ એમાં છે નહીં. કઈ સ્વયં પોતાના સામર્થ્યથી છે, કોઈ બનાવ્યો નથી ચૈતન્ય સ્વરૂપે, ઘડ્યો નથી, કોઈ જગત કરતા નથી, ઈશ્વર નથી, સ્વયં જ ચૈતન્ય સ્વરૂપે છે. પોતાના સામર્થ્યથી અતિશયપણે ઘણો જ પ્રકાશે છે, ચકચકે છે, પ્રકાશે છે, ચકચકાટ કરે છે. હું પણ કરીને પ્રકાશે છે કે નહીં? આ પ્રકાશ આને કે છે પ્રકાશ એટલે શું? જ્ઞાનના પ્રકાશની વાત છે અહીંયા. પોતાની હૈયાતીને પ્રસિદ્ધ કરે, પ્રકાશ શું કરે? પ્રસિદ્ધ કરે. તો પોતાની હૈયાતીને પ્રસિદ્ધ કરે છે પ્રકાશથી. શું કરે છે? પોતાની હૈયાતીને પ્રસિદ્ધ કરે છે, એનું નામ જીવ પ્રકાશે છે, અતિશયપણે પ્રકાશે છે. ક્યારે જેની હૈયાતી નાબૂદ ન થઈ શકે, તો શું અબાધિતમ શબ્દ વાપરે છે ને, અમિત શબ્દ. ઘણો જ પ્રકાશે છે. કેવું છે તે ચૈતન્ય? કે જેનો આદિ નથી, જેનો કોઈ આદિ નથી, અને જેનો કોઈ અંત એટલે વિનાશ નથી. મારો કોઈ જન્મ થયો નથી, મારું કોઈ મૃત્યુ થવાની સંભાવના નથી. અનાદિ અનંત એક રૂપ ચૈતન્ય ધાતુ શાશ્વત પદાર્થ. મારી શાશ્વતતાને કાંઈ આંચ આવે એવું બની શકે બને એવો શાશ્વત પદાર્થ બાધા એટલે આંચ આવે. જેનો આદિ નથી, જેનો અંત એટલે વિનાશ નથી, એવું ચૈતન્ય છે. વળી કેવું છે ચૈતન્ય? કે અચલમ, જેને ચળતા એટલે પ્રદેશકંપ નથી, એવું છે. નિષ્કંપ પદાર્થ છે અચલમ, એટલે નિષ્કંપ પદાર્થ છે. ભાવમાં પણ કંપન નહીં અને દ્રવ્યમાં પણ કંપન નહીં. જેવું મૂળ સ્વરૂપે દ્રવ્ય છે, એવું જ એનાથી અનંત છે. ક્યારે પણ પોતાના સ્વરૂપથી સ્ખલન થાય છે, ચલિત થાય છે એવું નથી, એનું નામ અચલમ. ચલિત નથી થતું એનું નામ. સ્વભાવથી ક્યારે પણ ચલિત થતું નથી, સ્વરૂપથી ક્યારે ચલિત થતું નથી. જેને ચળતા એટલે પ્રદેશકંપ નથી, એવું છે. વળી કેવું છે? કે સ્વસંવેદમ પોતાથી જ પોતે જણાય છે. સ્વસંવેદ્યમ, સ્વ એટલે પોતે, સંવેદ્ય એટલે જણાવવા યોગ્ય, વિધવેદ જણાવવા. પોતે જ પોતાને જાણે, પોતે જ પોતાથી જણાય, મને કોઈ બીજો જાણે અને બીજો મને કહે કે તું આવો છો અનુભવ થી પ્રમાણ કરજે એમ કહ્યું ને, હું કહું છું માટે પ્રમાણ કરજે એમ નહી, અનુભવ થી સંવેદ્યમ પોતાથી જ પોતે જણાય. ખરેખર તો સ્વસંવેદ એ એનું સ્વરૂપ જ છે, પછી એને કઈ વેદન લાવવું એ પ્રશ્ન નથી, એ એનું સ્વરૂપ છે. સ્વસંવેદન મારે કરવું છે એ પ્રશ્ન નથી. જે સ્વસંવેદન ને જાણતો નથી એને જાણવું છે, કરવાનો પ્રશ્ન નથી. બીજા દ્વારા સ્વસંવેદન કરાશે એ તો સ્વરૂપે જ સ્વસંવેદ્યમાન છે. વિદાયમાન થતો એવો વેદાતો એવો પોતે જ પોતાને પોતાથી વેદતો એવો અનાદિ જીવ નામનો પદાર્થ ચૈતન્ય પદાર્થ શાશ્વત રહેલો છે. આનંદની વાત છે, ખુશીની વાત છે, એટલા માટે જીવને આનંદ ઉપજે છે કે એ પોતાને શાશ્વત અને અવ્યાપાર સ્વરૂપે જોવે છે. અનંત ગુણથી ભરેલું દ્રવ્ય જોવે છે, કાંઈ ખોળ ખાપણ ને ખામી નથી એવું જોવે છે. એને અશાંત થવાનું કે દુઃખી થવાનું કોઈ કારણ રહેતું કરે કેવી રીતે કરે કે નિજ વેદન થી પોતાની હૈયાતી પ્રકાશિત પ્રસિદ્ધ થાય. મારી શકે એમ નથી, ટાળવા માંગે તો ટાળી શકે એમ નથી. કઈ કરવા માંગે તો કઈ કરી શકે એમ નથી, અરે કોઈ સ્પર્શી શકે એમ નથી, કોઈ બીજો સ્પર્શી શકે એમ નથી. ભય શેનો, શંકા શેની, વિકલ્પ શેનો, ચિંતા શેની, ઉચાટ શેના એમ છે, અને અશાંતિ શેની. માને તો એમ છે ને ન માને તો પણ. જે લાલ કાઢે છે એની ઘૂંસવણ દાજી છે, ઘૂંસવણ માંથી બહાર નીકળતો નથી. અંદર તો જે છે એ છે, અંદર તો જે છે એ સુખ દુઃખ બે પ્રત્યક્ષ છે. ઉદાસ ન રહીએ તો હું દુઃખમાં હાશ કરે. જે ઉપાધિ ભાવ છે, જે દુઃખભાવ છે પ્રત્યક્ષ, એમાં હાશ કેવી રીતે કરે? અને સુખ પાછું છે પ્રત્યક્ષ. સાહિત્ય જે વિવેકી પુરુષો છે, જે કોણ વિવેકી પુરુષો છે? જેમને ભેદ જ્ઞાન છે એવા પુરુષો છે તે વિવેચક છે, જુદું પડે પોતાના જીવ તત્વને, જીવ સ્વરૂપને દેહાદિથી અને રાગાદિથી જે જુદું પાડનારા છે, ભેદ જ્ઞાન કરનારા છે એવા પુરુષો જે પ્રકારે કહેવાશે નીચે તે પ્રકારે વિચારીને ચૈતન્યનો એટલે ચેતન માત્રનો અનુભવ કરો, અવલંબન લ્યો, કરીને ચૈતન્યનો અવલંબન લ્યો, જ્ઞાને કરીને પણ નિજ સ્વરૂપનો અવલંબન લ્યો એમ કહે છે. અને એ શ્રદ્ધા જ્ઞાન સાથેના પુરુષાર્થથી પણ નિજ સ્વરૂપનું અવલંબન લ્યો. જેમને ભેદ જ્ઞાન છે એવા પુરુષો જે પ્રકારે કહેવાશે તે પ્રકારે વિચારીને ચૈતન્યનો ચેતન માત્રનો અવલંબન લ્યો અનુભવ કરો, અવલંબન લેતા યોગ્યતા છે શુદ્ધ ચૈતન્ય અવલંબન લેવાની કે ભેદ જ્ઞાન કરે છે તેની સ્વાધ્યાય કરે છે માટે શુદ્ધાત્મ તત્વનું અવલંબન લઈ શકે, શાસ્ત્રનું વાંચન કે લેખન કરે છે માટે શુદ્ધાત્મ તત્વનું અવલંબન લઈ શકે કે નહીં, એ કઈ કરે કે ન કરે ભેદ જ્ઞાન કરે છે. સમયસારના બધા અધિકારમાં ભેદ જ્ઞાનની વાત વિધિની વાત વિધિ સહિત જ આત્માને થાય પડે, વિધિવત વિધિપૂર્વક સ્થાપના કરે છે, વગર વિધિએ સ્થાપના કરે નથી. આપણે કહે ને સ્થાપનાની વિધિ કરો, ભગવાનને સ્થાપિત વિધિ કરે કે ન કરે, કેમ કેમ કરે, એક એક વાતની વિધિ કરે, જેટલું કામ કરવાનું એ બધાની વિધિ કરવાની. તમે વિધાન કરવા આવ્યા છો, નાય ધોઈને સ્વચ્છ કપડા સ્વચ્છ બધું બરાબર છે, ભગવાનને બિરામ તો ભગવાનને માથું લ્યો, બિરાજમાન કરતો વિધિ શુદ્ધિ કરી છે એની વિધિ કરો, બધું કરે કે નહીં? રોજ શુદ્ધિ, વિધિ શુદ્ધિ, મંદિર શુદ્ધિ, કળશ શુદ્ધિ, શિખર બધું બધી શુદ્ધ કરે કે નહીં કરે? વિધિ અહીંયા પરમાત્મા તત્વને સ્થાપવાની વાત છે, બધા જ્ઞાનમાં પરમાત્માને સ્થાપવાની વિધિની વાત કરે છે. એ જે જ્ઞાન છે, વિધિ છે એ અનુભવ કરવા યોગ્ય છે, અનુભવ કરવા માટે ઉચિત છે અથવા અનુભૂતિ સ્વરૂપ જ છે, એટલે એનો જ અનુભવ કરવા યોગ્ય છે. એને છોડીને બીજા કોઈનો અનુભવ કરવાનો પ્રશ્ન રહેતો સમુચિત એટલે અનુભવ કરવા યોગ્ય છે. વળી કેવું છે કે અવ્યાપી નો જીવ દ્રવ્ય થી ક્યારે ભિન્ન હોતું નથી, અવ્યાપી અને અતિવ્યાપી, અવ્યાપી ને અતિવ્યાપ્તિ બે દોષ થી રહિત છે. એટલે કે પોતાના સિવાય બીજે ક્યાંય એ વ્યાપતું નથી, અને જીવ થી અન્ય છે જે દ્રવ્યો તેમનાથી પણ ભિન્ન છે, પોતામાં વ્યાપે છે અને પોતા સિવાય ક્યાંય વ્યાપતું નથી. એટલે કે વ્યાપ્ત વ્યાપકપણે પોતામાં જ છે, પોતે વ્યાપ્ત વ્યાપકપણે પોતામાં વ્યાપક છે. જીવ દ્રવ્ય વ્યાપ્ત વ્યાપકપણે અસંખ્ય પ્રદેશે જેટલું ક્ષેત્ર છે એમાં પોતે આખું દ્રવ્ય વ્યાપે છે, તેથી બહાર કોઈ પણ પાંચ દ્રવ્યમાં વ્યાપેલું વ્યાપ્તિ પણ નથી, અને જીવ થી ઓછું અવ્યાપી નથી. એ પ્રદેશ એવો નથી કે જ્યાં વ્યાપ્યું નથી, અવ્યાપી નહીં વ્યાપવું, પોતાના સ્વદ્રવ્યમાં ક્યાંય નહીં વ્યાપવું એવું નથી, અને પોતાના સ્વદ્રવ્ય થી બહાર ક્યાંય વ્યાપવું એવું પણ નથી. એક દ્રવ્યમાં હોય વ્યાપ્ય વ્યાપક જીવનો કોઈ પ્રદેશ એવો છે કે જ્યાં ચૈતન્ય વ્યાપતું નથી, જીવ કોઈ વ્યાપેલું નથી, કોઈ પ્રદેશ એવો ખોડખાપણ વાળો ખરો કે નહીં? એક પ્રદેશ ખોટો પડેલો નથી, શરીર નું ખોટું પડી જાય. શું કે લખવા થયો ડાબો અંગ કે જમણો અંગ હાથ તો ખોટા પડી ગયા, તો કોઈને એવું થાય અડધો નીચે જે શરીર નું અંગ આખું ખોટું પડી ગયું, ભાઈ કઈ ખબર જ નથી. જીવમાં એકે પ્રદેશ એવો નથી, અવ્યાપી પણ હોય જાય, અને એ પ્રદેશોની બહાર અતિવ્યાપ્તિ. શરીરમાં તો વ્યાપ્યું છે કે નહીં, એક જરાક ચામડીની છોલ ઉતરે એને કઈ થયું, શરીરમાં વ્યાપ્યું હશે કે નહીં, એ ગોરાવા નહીં, ત્યાં જીવના પ્રદેશો છે. શરીરમાં ક્યાંય વ્યાપો એક રચનામાં વ્યાપો નથી, અનુસાર રચનાનો ભેદ છે, એમાંથી એક એક રચનામાં ક્યાંય જીવ વ્યાપો નથી. આકાશની અપેક્ષા એક ક્ષેત્ર છે, પણ પ્રદેશમાં જીવના પ્રદેશમાં પરમાણુનો પ્રદેશ છે, પરમાણુના પ્રદેશમાં અતિવ્યાપ્તિ નથી, ક્યાંય પોતાથી બહાર ક્યાંય નથી. જીવથી અન્ય જે પાંચ દ્રવ્યો તેમનાથી અન્ય છે, ઘણી કેવું છે, શરીરને તો બહુ જ સારું રાખે, શરીરને તો ખૂબ જાળવે અને ખૂબ સારું રાખે, ભાવ કર્યો રાખે છે, રાખી શકે ભાવ કરે. બાકી તો રે એવું જ, એવું રહેવાનું, એવું રહેવાનું, રાખ્યું રહેવાનું. વળી કેવું છે, વ્યક્તમ રીતે પ્રગટ છે, જો જીવ વ્યક્ત છે. બે રીતે વિશેષણ આવે, 49 ની ગાથામાં શું કીધું, અવ્યક્ત છે. આયા કે છે કે વ્યક્તમ વ્યક્તમ વ્યંજિત જીવ તત્વ અચલમ ચૈતન્ય માલમ વિતામ, કોને અવલંબવું છે કે વ્યક્ત છે એને અવલંબવું છે, પ્રગટ છે એનું અવલંબન લેવું છે. અનુભવ પ્રકાશ માં તો દીપચંદી એમ કહે છે કે પ્રગટ અને અપ્રગટ તો અવસ્થા ભેદ છે. જીવ તો બંને અવસ્થામાં જેવું છે તેવું છે, સમજાવવા માટે અમારે કહેવું પડે છે કે વ્યક્ત છે અને પ્રગટ છે. બાકી ખરેખર એને પ્રગટ શું કહેવું, અપ્રગટ હોય એને પ્રગટ થયું એમ કહેવાય, પણ જે સદાય છે એને એને આવરણ જ નથી, નિરાવરણ સ્વરૂપ થી જ નિરાવરણ છે, સ્વભાવ થી જ નિરાવરણ છે. એને વ્યક્ત છે કે પ્રગટ છે કહેવા માત્ર છે, બાકી એને કહેવું શું, બીજી રીતે સમજાવવું કે પછી પ્રગટો પ્રગટ નો પ્રશ્ન રહેતો નથી, સદાય છે. પ્રગટો પ્રગટ નો પ્રશ્ન એને રહેતો નથી. એટલા માટે વ્યક્ત કહે છે. તો પછી વ્યક્ત કીધું શું કરવા, તો કે લગભગ જીવ એમ માની સંસારી વિખ્યાત્મક અવસ્થામાં એવું માની બેઠો છે કે જીવ છે ને એ ન દેખાય એવો અવ્યક્ત, એવો શાસ્ત્ર એને અવ્યક્ત કહે છે. અવ્યક્ત પણ વાપરે છે ને, પ્રગટ અવસ્થા જેવો નથી, એટલે એ કેવી રીતે દેખાય, તો અવ્યક્ત છે કે એમ નથી લેવું, તો પ્રગટ છે તો વ્યક્ત છે. જો કોઈ એમ કહે કે જીવ અપ્રગટ છે માટે જાણી શકાય નહીં, તો એમ કહેનારે જીવના સ્વરૂપને જાણ્યું નથી, અથવા તો એમ કહેનાર ઊંધો મુખ રાખીને, ઊંચું મુખ રાખીને ઊંધો છે. સ્વસન્મુખતામાં તો જીવ પ્રગટ જ છે ને વ્યક્ત જ છે, રૂપ પરિણામ સન્મુખ થાય, આત્મા ભી મુખ થાય, તો આત્મા પ્રગટ દર્શન જણાય એમ છે. પ્રગટ છે ને પ્રગટ જણાય છે, વ્યક્ત છે ને વ્યક્ત જણાય છે. તો કે મતલબ અવ્યક્ત અવ્યક્ત કરીને અત્યાર સુધી સ્થિતિ થાય છે. અવસ્થા આમ હતી, આમ સામે નહોતી પણ આમ હતી. એ તો પોતાનું સ્વરૂપ અવ્યક્ત અવ્યક્ત કર્યા કરતો સંમુખતામાં તો પ્રગટ છે, પ્રત્યક્ષ છે, વ્યક્ત છે, સાકાર